એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે.
ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની સફરે નીકળવાના છીએ જે ખરેખર તેના ઊંડાણ અને સંવેદનશીલતા માટે જાણીતી છે.
સિન્થિયા બોન્ડની રૂબી.
હા, રૂબી. સિન્થિયા બોન્ડ એક અમેરિકન લેખિકા જેમનો ભૂતકાળ અભિનય સાથે પણ જોડાયેલો છે, ખબર છે?
ઓ હા, એ નહોતી ખબર મને.
હા, અને તેમણે સીમાંત પીડિત લોકોના અનુભવોને વાચા આપવા માટે પોતાની કલમનો ઉપયોગ કર્યો છે. એમણે લોસ એન્જલસમાં જોખમમાં રહેલા યુવાનો માટે બ્લેકબર્ડ રાઇટિંગ કલેક્ટિવની સ્થાપના પણ કરી છે. એટલે એમની સામાજિક પ્રતિબદ્ધતા દેખાય છે એમાં.
બિલકુલ.
અને એ પ્રતિબદ્ધતા, એ સહાનુભૂતિ એમના શબ્દોમાં જીવંત થઈ ઉઠે છે. નહીં, રૂબી જે 2014માં આવી, એમની પહેલી નવલકથા
જેને લખવામાં એક દાયકાથી વધુ સમય લાગેલો, 10 વર્ષથી વધુ. હા, અને એ આનું ઉત્તમ ઉદાહરણ છે. એમની શૈલી ખરેખર અનોખી છે, જાણે કવિતા અને કઠોર વાસ્તવિકતા
એ બેનું મિશ્રણ.
હા, તેઓ આઘાતના ઊંડાણમાં ઉતરતા જરાય ડરતા નથી, અને વાસ્તવિકતાની સાથે પેલું આફ્રિકન અમેરિકન લોકકથાઓ અને અલૌકિક તત્વોને એવી રીતે ગૂંથે છે કે વાચક ખરેખર હચમચી જાય.
અને ઓપરાના બુક ક્લબ 2.0માં પસંદગી પામી હતી, એ પણ મોટી વાત હતી.
હા, એનાથી જે પ્રસિદ્ધિ મળી એ ખરેખર યોગ્ય હતી. ખૂબ જ શક્તિશાળી પુસ્તક છે.
તમે સાહિત્યિક પરંપરાની વાત કરી તો રૂબીને સદન ગોથિક શૈલીમાં મૂકી શકાય છે, ખરું?
હા, પણ એમાંય થોડો ફેર છે. સિન્થિયા બોન્ડ અહીં કંઈક નવું કરે છે.
શું નવું કરે છે?
તેઓ આ પરંપરાને એક અશ્વેત સ્ત્રીના દૃષ્ટિકોણથી જુએ છે. એટલે જાતિવાદ અને સ્ત્રીદ્વેષ, એ બંનેનું જે ક્રૂર મિશ્રણ છે, એને કેન્દ્રમાં રાખીને આખી શૈલીને પુનર્જીવિત કરે છે, એમ કહી શકાય.
બહુ રસપ્રદ. તો આજની આપણી ચર્ચાનો હેતુ સ્પષ્ટ છે. આ પડકારરૂપ પણ અત્યંત શક્તિશાળી નવલકથાની દુનિયામાં આપણે ઊંડા ઉતરીશું.
આપણે એની વાર્તાના તાણાવાણા સમજવાનો પ્રયત્ન કરીશું, એના જટિલ પાત્રોની મનોવૈજ્ઞાનિક સફર
અને એના કેન્દ્રીય વિષયો, ખાસ કરીને પેલી માનવીય ક્રૂરતાના અંધકાર સામે પ્રેમ અને કરુણાની મુક્તિદાયક શક્તિમાં લેખિકાનો જે દૃઢ વિશ્વાસ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું.
તો ચાલો શરૂઆત કરીએ એ સ્થળ અને સમયથી વાર્તા ક્યાં આકાર લે છે.
આપણે છીએ 1950ના દાયકાના પૂર્વ ટેક્સાસમાં. એક કાલ્પનિક નગર છે, નામ છે લિબર્ટી.
લિબર્ટી એટલે કે સ્વાતંત્ર. નામ તો જુઓ.
હા, પણ નામથી વિપરીત આ શહેર ધર્મ, જાતિવાદ અને દબાયેલા રહસ્યોના બોજ નીચે જણે કચડાયેલું છે. 1957નો ઉનાળો ખાસ મહત્વનો છે.
એક એવા પડદા જેવું શહેર જેની પાછળ દંભ અને સંકુચિતતા ભરેલા છે.
બરાબર. અને આજ લિબર્ટીમાં વર્ષો પહેલા ન્યૂયોર્ક ભાગી ગયેલી રૂબી બેલ પાછી ફરે છે.
પણ આ એ રૂબી નથી જેને શહેર યાદ કરતું હતું. નહીં, ભૂતકાળની રૂબી. કેવી હતી એ
ભૂતકાળની રૂબી? અદ્ભુત સૌંદર્યની મૂર્તિ જેના પર શહેરના પુરુષો મોહી પડતા
અને
ડરતા પણ હતા, તિરસ્કાર પણ કરતા.
અને સ્ત્રીઓ કાં તો ઈર્ષ્યાથી બળતી અથવા એને સમાજથી અલગ કરી દેતી. એનું સૌંદર્ય જ જાણે એના માટે અભિશાપ બની ગયો હતો.
પણ હવે જે રૂબી પાછી ફરે છે એ તો જાણે ભૂતકાળનો પડછાયો માત્ર, એક ભાંગી પડેલી સ્ત્રી.
હા, તૂટેલી. એવું તો શું બન્યું હશે એની સાથે?
એનું વર્તમાન ભયાવહ છે, અકથ્ય આઘાતોથી પીડાય છે.
મન સતત ભયાનક દ્રશ્યો અને ભૂતિયા અવાજોથી ઘેરાયેલો રહે છે.
અને તે શું કરે છે? પોતાની મૃત માતાના જર્જરિત ઘરમાં, જે પોતે જ ભૂતકાળના ઓછાયાઓથી ભરેલું છે, એમાં પોતાની જાતને કેદ કરી લે છે.
જાણે દુનિયાથી અને પોતાની અંદરની પીડાથી બંનેથી બચવા માંગતી હોય.
અને લિબર્ટી શહેર, જે પોતાના રહસ્યો સાચવવા માટે જાણીતું છે, એ આ પાછી ફરેલી રૂબીને કેવી રીતે જુએ છે?
સ્વાભાવિક છે, તેઓ એનામાં પોતાના પાપોનો પ્રતિબિંબ જોવા નથી માંગતા.
એટલે
શહેર એને સહેલાઈથી પાગલ અને ડાકણનું લેબલ લગાવી દે છે. એમના માટે એક અસુવિધાજનક સત્ય જેવી છે,
જેને નજરઅંદાજ કરવામાં જ સમુદાયની ભલાઈ છે એમ માને છે.
બરાબર. કારણ કે રૂબીનું સત્ય એ સમુદાયના સામૂહિક પાપોનો અરીસો છે, અને અરીસામાં જોવાની કોઈને હિંમત નથી.
અહીં જ નવલકથાનો મૂળભૂત સંઘર્ષ અને પેલો કેન્દ્રીય પ્રશ્ન ઊભો થાય છે, ખરું ને?
કયો પ્રશ્ન?
કે શું પ્રેમમાં એટલી તાકાત છે કે તે નફરત અને હિંસા દ્વારા સંપૂર્ણપણે તોડી નાખવામાં આવેલા આત્માને ફરીથી જોડી શકે?
ગહન પ્રશ્ન છે.
અને આ પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરે છે બીજું એક મહત્વનું પાત્ર, એફ્રામ જેનિંગ્સ. કોણ છે એફ્રામ? એની શું ભૂમિકા છે?
એફ્રામ જેનિંગ્સ એ લિબર્ટી શહેરના ઘોંઘાટ વચ્ચે એક શાંત સૂર જેવો છે, એકદમ સૌમ્ય દયાળુ માણસ,
જેણે બાળપણથી જ રૂબી માટે એક અનોખો શુદ્ધ પ્રેમ પોતાના હૃદયમાં સાચવી રાખ્યો છે.
હા, અને એ શહેરના બાકીના પુરુષોથી સાવ જુદો છે. એના પ્રેમમાં વાસના કે અધિકાર ભાવ નથી, ફક્ત નિસ્વાર્થ લાગણી.
અને એનું મહત્વ શું છે આ વાર્તામાં? તે રૂબીને કઈ રીતે જુએ છે?
એફ્રામ છે ને એ રૂબીના તૂટેલા બાહ્ય આવરણની પેલે પાર જુએ છે.
એટલે
એ પીડાના જાડા થર નીચે દબાયેલી પેલી જીવંત, બુદ્ધિશાળી, સુંદર સ્ત્રીને ઓળખે છે જે રૂબી ખરેખર હતી અને ક્યાંક અંદર હજુ પણ છે.
તે માત્ર તેના ભૂતકાળના સૌંદર્યને નથી જોતો, પણ વર્તમાનના દર્દને પણ સમજે છે.
બિલકુલ.
તો એફ્રામની યાત્રા માત્ર રૂબી સુધી પહોંચવાની નથી, પણ એક રીતે પોતાના જ સમુદાય સામે લડવાની પણ છે.
ચોક્કસ, એક સાહસ જ છે. એને પોતાના પરિવાર સામે પડવાનું છે, પોતાના ભાઈ જે શહેરનો પાદરી છે એની સામે, ચર્ચ સામે, લિબર્ટીની આખી સામાજિક વ્યવસ્થા સામે.
એની શોધ બેવડી છે રૂબીને પોતાના આંતરિક રાક્ષસોથી બચાવવાની
અને એને એ જ સમુદાયથી બચાવવાની જેને તેને આ હાલતમાં પહોંચાડી.
વાર્તાનું હૃદય અહીં ધબકે છે.
એક સ્ત્રીનું પોતાની સ્મૃતિઓના નરકમાં ઉતરવું
અને એક પુરુષનો એ નરકના દરવાજે ઉભા રહી તેને હાથ પકડીને પાછી પ્રકાશમાં લાવવાનો અડગ નિશ્ચય.
ચાલો આ પાત્રોને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત રૂબી બેલથી કરીએ, નવલકથાનું કેન્દ્ર બિંદુ. એની તૂટેલી અવસ્થા જ છે.
તે ડોલી નામના એક મૃત બાળકના ભ્રમથી સતત પીડાય છે, એમ કહ્યું તમે?
હા, અને એક બીજો ઓછાયો છે, હેન્ટ, જે તેના પર થયેલા અત્યાચારો અને સંચિત આઘાતનું જાણે જીવંત સ્વરૂપ છે. એને સતત ડરાવે છે, ત્રાસ આપે છે.
એટલે સમાજ જેને પાગલપણું કહે છે તે ખરેખર તો એના મનનું સંરક્ષણ કવચ છે, પીડા સામે ટકવાની એક રીત.
હા, એમ જ કહી શકાય. જ્યારે પીડા એટલી વધી જાય કે સ્વસ્થ રહેવું જ અશક્ય બને, ત્યારે મન કદાચ આવી રીતે પોતાની જાતને બચાવતું હશે.
તેના આઘાતના મૂળ કેટલા ઊંડા છે?
ખૂબ ઊંડા. બાળપણમાં એનું અસાધારણ સૌંદર્ય જ એના માટે શ્રાપ બન્યું. લિબર્ટીના શક્તિશાળી પુરુષો, જેમાં શહેરનો શ્વેત શેરેફ અને પેલો પાદરી પણ સામેલ હતો,
એમણે એનું ભયાનક જાતીય શોષણ કર્યું.
હા, અને આ કોઈ છૂપું રહસ્ય નહોતું, આખા સમુદાયનું પાપ હતું. સ્ત્રીઓએ આંખાડા કાન કર્યા, પુરુષોએ અત્યાચાર કર્યો. ન્યૂયોર્ક ભાગી જવાથી પણ શાંતિ ન મળી, ભૂતકાળ પીછો નહોતો છોડતો.
તો એની યાત્રા શેના વિશે છે? શું તે આમાંથી બહાર આવી શકે છે? આ શક્ય છે?
એની યાત્રા પોતાના મન અને શરીર પર ફરીથી અધિકાર મેળવવાની અત્યંત પીડાદાયક પ્રક્રિયા છે, અને આ શક્ય બને છે માત્ર એફ્રામની નિસ્વાર્થ કરુણા અને ધીરજને કારણે.
એટલે તે ધીમે ધીમે બદલાય છે?
હા, તે સ્મૃતિઓની નિષ્ક્રિય શિકાર મટીને, ભલે ઊંડા ઘા સાથે, પણ પોતાના ભૂતકાળનો સામનો કરવાની અને ફરીથી જીવન પસંદ કરવાની હિંમત કેળવવાનું શરૂ કરે છે.
હવે વાત કરીએ એફ્રામ જેનિંગ્સની. તમે તેને નવલકથાનો નૈતિક આધાર કયો? લિબર્ટી જેવા વાતાવરણમાં એ કઈ રીતે અલગ પડે છે?
એફ્રામ એ પુરુષોથી સાવ જુદો છે જેમણે રૂબીને નુકસાન પહોંચાડ્યું. જ્યાં બીજાઓએ સત્તા અને વાસના બતાવી, ત્યાં એફ્રામ સૌમ્યતા, ધીરજ અને ઊંડી સહાનુભૂતિ લઈને આવે છે.
એનો પ્રેમ માલિકી ભાવ વગરનો છે. વર્ષો સુધી એણે આ પ્રેમને છુપાવી રાખ્યો હતો.
હા, એક નિષ્ક્રિય ગુપ્ત લાગણી તરીકે.
પણ રૂબીના પાછા ફર્યા પછી શું બદલાયું?
એની યાત્રા ત્યારે શરૂ થાય છે જ્યારે તે પોતાની લાગણીને ક્રિયામાં ફેરવે છે. તે હવે દૂરથી જોનારો નથી રહેતો.
શરૂઆત કેવી રીતે થાય છે?
શરૂઆત નાના સાવચેતી ભર્યા પગલાથી થાય છે. રૂબીના ઘરના ઓટલે ચૂપચાપ ખાવાનું મૂકી જવું,
પછી
હિંમત કરીને તેના એ જર્જરિત, અપવિત્ર ગણાતા ઘરમાં પ્રવેશ કરવો, સફાઈ કરવી, અને જેમ જેમ તે રૂબીની નજીક જાય છે તેમ તેમ તેની પાસેથી વધુ બલિદાન માંગવામાં આવે છે.
અને આ બલિદાન એટલે માત્ર શારીરિક શ્રમ નહીં, પણ સામાજિક અને નૈતિક સંઘર્ષ પણ, બરાબર?
ચોક્કસપણે. તેને પોતાના જ ભાઈ, પેલા ધંભી પાદરી સામે થવું પડે છે, આખા સમુદાયના ઊંડા મૂળિયાવાળા પૂર્વગ્રહો સામે.
તે ક્ષાંત નિરીક્ષકમાંથી રૂબીનો ઉગ્ર રક્ષક બની જાય છે.
હા, તે શીખે છે કે પ્રેમ એ માત્ર ભાવના નથી પણ ક્રિયા છે. એ ઘા સાફ કરવાનો કામ છે, ભયાનક વાર્તાઓ સાંભળવાની હિંમત છે, દુનિયાની ક્રૂરતા સામે ઢાલ બનીને ઉધા રહેવાની પ્રતિબદ્ધતા છે.
પ્રેમ કરવું એટલે કંઈક કરવું.
બરાબર. એફરામ રૂબીના સાજા થવા માટે એક સુરક્ષિત જગ્યા બનાવે છે.
અને ત્રીજું મહત્વનું પાત્ર લિબર્ટી શહેર પોતે. એ માત્ર પાર્શ્વભૂમિ નથી, નહીં, એક સક્રિય વિરોધી શક્તિ છે.
હા, લિબર્ટી એ ધમ્મનું જીવંત સ્વરૂપ છે, એવા સમાજોનું પ્રતીક જે ધર્મ અને પરંપરાના મોહરા પાછળ પોતાની દુષ્ટતા છુપાવે છે.
એની સત્તાનું માળખું
શ્વેત સર્વોપરિતા અને પિતૃસત્તાના પાયા પર ટકેલું છે. રેવરેન્ડ જેનિંગ્સ, પીએનકે પરિવાર, આ બધા એના પ્રતિનિધિઓ છે.
આ શહેરમાં સામૂહિક દોષની ભાવના કેવી રીતે કામ કરે છે? શું ફક્ત અમુક લોકો જ ગુનેગાર છે?
ના, લેખિકા સ્પષ્ટ કરે છે કે આ સામૂહિક પાપ છે. પુરુષો સીધા કે આડકતરી રીતે જવાબદાર છે, સ્ત્રીઓ પોતાની ચૂપકીદી અને ટીકા દ્વારા ભાગીદાર બને છે.
એટલે શહેરનું મુખ્ય ઉદ્દેશ પોતાના રહસ્યો દબાવી રાખવાનો છે.
હા, રૂબીનું પાછું આવવું અને એફરામનો તેને સાજી કરવાનો પ્રયાસ, આ બધું એ ભ્રષ્ટ શાંતિ માટે સીધો ખતરો છે.
પણ શું શહેરમાં કોઈ આશાનું કિરણ નથી? કોઈ એવી શક્તિ જે આ ભ્રષ્ટાચારનો સામનો કરી શકે? કોઈક તો હશે ને?
હા, એક છે, માં તાંટે, શહેરની સીમમાં રહેતી એક વૃદ્ધ જ્ઞાની અને રહસ્યમય જાદુગરની કંજૂર વુમન.
તે શું પ્રતિનિધિત્વ કરે છે?
તે પરંપરાગત ભ્રષ્ટ ધર્મથી વિપરીત એક વૈકલ્પિક આધ્યાત્મિકતા, ન્યાય અને ઉપચારનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું અસ્તિત્વ જ લિબર્ટીના પોકળ મૂલ્યો સામે એક પડકાર છે.
ખૂબ જ રસપ્રદ પાત્રો અને તેમની વચ્ચેનો તણાવ. હવે વાર્તા આગળ કેવી રીતે વધે છે? રૂબીના પુનરાગમન પછી શું થાય છે?
રૂબી જ્યારે પાછી ફરે છે ત્યારે તે ખરેખર એક જીવતું ભૂત જેવી લાગે છે. ગંદકી અને એકલતામાં પોતાના જ ઘરમાં કેદ, સતત ભયાનક ભ્રમણાઓ, ખાસ કરીને પેલી મૃત બાળકી ડોલીની સ્મૃતિ.
અને શહેરના લોકો
દૂર ઊભા રહીને કાનાફૂસી કરે છે, પાપી, ડાકણ જેવા નામોથી બોલાવે છે. તે સંપૂર્ણપણે એકલી છે. એનું બાળપણનું ઘર જ એની જેલ બની ગયું છે અને એ ઘર પણ જાણે અત્યાચારીઓના દુષ્ટ આત્માઓથી ભરેલું છે.
આ નિરાશા વચ્ચે એફરામનો પ્રવેશ, તેની સંભાળની શરૂઆત કેવી હતી?
ખૂબ ધીરજ ભરી, સાવચેત. પહેલા ફક્ત ઓટલા પર ખાવાનું મૂકી જાય છે.
પછી
જ્યારે રૂબી તે લેપતી નથી ત્યારે તે હિંમત કરીને ઘરમાં પ્રવેશે છે, જ્યાં બીજું કોઈ જ જવાની હિંમત ન કરે. ઘરની હાલત જોઈને તે ડરી જાય છે પણ પાછો નથી હટતો.
તે સફાઈ શરૂ કરે છે?
હા, ધીમે ધીમે, ઓરડા પછી ઓરડો. આ માત્ર સફાઈ નથી પણ જાણે શુદ્ધિકરણની ક્રિયા છે. અને પછી પરાકાષ્ઠા આવે છે જ્યારે તે લગભગ અર્ધ બેભાન રૂબીને સ્નાન કરાવે છે. એ દ્રશ્ય અત્યંત કરુણા અને સંવેદનશીલતાથી ભરેલું છે. ત્યાંથી તેમના સંબંધની ખરી શરૂઆત થાય છે.
એફરામની આ સતત નિસ્વાર્થ સંભાળ, એનાથી રૂબી પર શું અસર થાય છે? શું ભૂતકાળના દરવાજા ખુલે છે?
હા, એફરામની હાજરી એક સુરક્ષિત વાતાવરણ ઊભું કરે છે અને ધીમે ધીમે કડવી યાદો સપાટી પર આવવા લાગે છે. લેખિકા શક્તિશાળી તૂટક તૂટક ફ્લેશબેકનો ઉપયોગ કરે છે
અને આપણને સત્ય ખબર પડે છે.
હા, કેવી રીતે યુવાન છોકરી તરીકે તેનું સૌંદર્ય જ અભિશાપ બન્યું, કેવી રીતે શક્તિશાળી પુરુષો, શેરેફ, પાદરી દ્વારા તેનું વ્યવસ્થિત જાતીય શોષણ થયું સમાજની મૌન સંમતિથી.
અને પેલી ડોલી નામની બાળકીનું રહસ્ય શું છે? એ રૂબીને આટલું કેમ સતાવે છે?
સૌથી આઘાતજનક સ્મૃતિ એ શ્વેત બાળકી ડોલી સાથે જોડાયેલી છે. રૂબીને તેની સંભાળ રાખવાની ફરજ પાડવામાં આવી હતી.
અને પછી
એક દુર્ઘટનામાં એ બાળકીનું મૃત્યુ થાય છે. પણ જાતિવાદી લિબર્ટી શહેર તરત જ આનો દોષ રૂબી પર ઢોળી દે છે. તેને શ્રાપિત, ખતરનાક ગણવામાં આવે છે.
એટલે જાતીય આઘાતની ઉપર આ ખોટા દોષનો બોજ.
હા, આ જ એ ભૂતો છે જે હવે રૂબીને દિવસ રાત સતાવી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં જ્યારે પરંપરાગત ધર્મ મદદ નથી કરતો પણ સમસ્યાનો ભાગ છે, ત્યારે એફરામ ક્યાં જાય છે? માં તાંતેની ભૂમિકા અહીં શું છે?
એફ્રામ સમજી જાય છે કે રૂબીના ઘા આધ્યાત્મિક પણ છે, ભ્રષ્ટ ચર્ચ આનો ઇલાજ ન કરી શકે, એટલે તે મદદ માટે જંગલમાં મા તાંતે પાસે જાય છે,
જે આત્માઓ શ્રાપ અને ઉપચારની પ્રાચીન વિદ્યા જાણે છે.
બરાબર. તે એફ્રામને રૂબીના ઘર અને આત્માને શુદ્ધ કરવા માટે માર્ગદર્શન અને સાધનો આપે છે. આ લોકજાદુ એ લિબર્ટીના દંભી ખ્રિસ્તી ધર્મ સામે શક્તિશાળી વિકલ્પ રજૂ કરે છે.
તે દર્શાવે છે કે આવા ઊંડા આઘાતને સાજા કરવા માટે કંઈક અલગ જોઈએ છે.
હા, એવી ભાષા અને રીતો જે સ્થાપિત ધર્મ પાસે નથી.
તો એફ્રામનો પ્રેમ, મા તાંતેનું જ્ઞાન, આ બધું રૂબીને ધીમે ધીમે સાજા થવામાં મદદ કરે છે. પણ શું શહેર આ સાજી થતી રૂબીને સ્વીકારવા તૈયાર છે?
ના, બિલકુલ નહીં. સાજી થતી રૂબી એ શહેરના રહસ્યો માટે ખતરો છે. કારણ કે
સાજી થયેલી રૂબી સત્ય બોલી શકે છે.
બરાબર. અને આ તણાવ અંતે એક હિંસક મુકાબલામાં પરિણમે છે. રૂબીના ભૂતકાળના એ જ અત્યાચારી પુરુષો જે હવે તેની સ્મૃતિમાં રાક્ષસી આકૃતિઓ બની ગયા છે, તેને હંમેશ માટે ચૂપ કરવા તેના ઘરે હુમલો કરે છે. અને આ એફ્રામ માટે અંતિમ કસોટી છે. તે ક્ષણે પેલું સૌમ્ય સંભાળ રાખનાર એફ્રામ એક ઉગ્ર રક્ષકમાં ફેરવાઈ જાય છે. તે રૂબીને બચાવવા શારીરિક રીતે લડે છે.
આ માત્ર ભૌતિક લડાઈ નથી,
ના, આધ્યાત્મિક યુદ્ધ પણ છે. એફ્રામનો પ્રેમ એ દુષ્ટતા સામે શાબ્દિક રીતે ઢાલ બની જાય છે, જે રૂબીને ફરીથી પોતાની ગ્રિફ્તમાં લેવા માંગે છે.
આટલા સંઘર્ષ પછી શું નવલકથા એક સુખદ અંત આપે છે? રૂબી સંપૂર્ણપણે સાજી થઈ જાય છે?
સિન્થિયા બોન્ડ કોઈ સરળ પરિકથા જેવો અંત નથી આપતા. રૂબીએ જે સહન કર્યું છે એ ઘા ક્યારેય સંપૂર્ણપણે ભૂંસી શકાય નહીં.
પણ અંત શું સૂચવે છે?
અંત એક ગહન પરિવર્તનનો સંકેત આપે છે. ભૂતકાળનો જાદુ, તેનો પ્રભાવ તૂટી ગયો છે. ઓછાયાઓ ભલે ગયા ન હોય, પણ હવે તેઓ રૂબી પર સંપૂર્ણ નિયંત્રણ નથી ધરાવતા.
એફ્રામના અડગ નિઃસ્વાર્થ પ્રેમ થકી
રૂબી પોતાની જાતને પાછી મેળવવાની એક લાંબી, મુશ્કેલ પણ આશાસ્પદ યાત્રા શરૂ કરે છે. અંત શાંત છે, કદાચ અસ્થાયી, પણ તેનો પડઘો ઊંડો છે.
તે કહે છે કે ભલે કેટલા ઘા ક્યારે રૂજાય નહીં,
પણ પ્રેમ એક એવી જગ્યા બનાવી શકે છે જ્યાં એ ડાઘ સાથે જીવવું અને થોડી શાંતિ મેળવવી શક્ય બને. આ માનવ આત્માની અદ્ભુત સ્થિતિસ્થાપકતા અને કરુણાની ક્રાંતિકારી શક્તિનું પ્રમાણ છે.
આ જટિલ કથા અને પાત્રોમાંથી ઘણા મહત્વના વિષયો ઉભરી આવે છે. સૌથી પહેલો આઘાતનો કાયમી વારસો. લેખિકા આને કેવી રીતે રજૂ કરે છે?
રૂબી એ વાતનું ભયાવ છતાં નિપુણ ચિત્રણ છે કે કેવી રીતે આઘાત, ખાસ કરીને જાતીય હિંસા, વ્યક્તિના વાસ્તવિકતાના અનુભવને જડમૂળથી બદલી નાખે છે. એ ભૂતકાળ નથી રહેતો, પણ વર્તમાનમાં સતત જીવંત હાજરી બની જાય છે.
અને લેખિકા આને અલૌકિક તત્વ દ્વારા દર્શાવે છે ને, રૂબીના ભૂતો, ભ્રમણાઓ.
હા, એ માત્ર મનોવૈજ્ઞાનિક રૂપક નથી, પણ જાણે તેની પીડાના મૂર્ત સ્વરૂપો છે. એક જગ્યાએ કહ્યું છે, બાળક તેના હૃદયમાં એક ભૂત હતું. નવલકથા સૂચવે છે કે સાજા થવાનો અર્થ ભૂલી જવું નથી, પણ ભૂતકાળને સ્વીકારીને તેના પડઘાઓ સાથે જીવતા શીખવું છે.
અને આ અંધકારમય વાસ્તવિકતાની સામે આશાનું કિરણ શું છે?
એ છે બિનશરતી પ્રેમની મુક્તિદાયક શક્તિ. રૂબી માટે એફ્રામનો પ્રેમ એ આખી નવલકથામાં આશાનું મુખ્ય દીવાદાંડી છે.
આ કોઈ સામાન્ય પ્રેમ નથી,
ના, એ ધીરજવાન, કોઈ અપેક્ષા વગરનો અને અત્યંત હિંમતવાન પ્રેમ છે. એવી દુનિયામાં જેણે રૂબી પાસેથી હંમેશા છીનવ્યું છે, ત્યાં એફ્રામનો પ્રેમ સંપૂર્ણપણે આપનારો છે.
નવલકથા જાણે કહેવા માગે છે કે આવી કટ્ટર સહાનુભૂતિ જે જ એકમાત્ર શક્તિ છે જે વ્યવસ્થિત અન્યાય અને ક્રૂરતાનો સામનો કરી શકે.
હા, જેમ એક પાત્ર કહે છે, પ્રેમ શક્તિશાળી વસ્તુ છે, લોહી કરતાં પણ વધુ શક્તિશાળી. આ એવો પ્રેમ છે જે શુદ્ધ કરે છે, રક્ષણ આપે છે અને અંતે નવા જીવનની શક્યતા ઊભી કરે છે.
આપણે પહેલા પણ ઉલ્લેખ કર્યો હતો, પણ સ્ત્રીદ્વેષ અને જાતિવાદના આંતરછેદનો મુદ્દો અહીં કેન્દ્રસ્થાને છે. રૂબીની પીડા આ બંનેના સંગમ પર કેવી રીતે સ્થિત છે?
રૂબીની વ્યથા એ વાતનું સ્પષ્ટ ઉદાહરણ છે કે જિમ ક્રો સાઉથમાં એક સુંદર અશ્વેત સ્ત્રી હોવાનો અર્થ શું હતો. તેના શરીરને શ્વેત પુરુષોની વાસના સંતોષવાની વસ્તુ ગણવામાં આવી
અને સાથે જ સમુદાયના પાપોનો ટોપલો ઢોળવા માટેનું પાત્ર પણ.
બરાબર. તેની સામે થયેલી હિંસા એકસાથે જાતીય અને વંશીય બંને હતી, જે સરળતાથી શ્વેત બાળકી ડોલીના મૃત્યુનો દોષ તેના પર નાખી દેવામાં આવે છે. એ સમાજ પર એક સણફણતો આરોપ છે.
જ્યાં અશ્વેત સ્ત્રીઓને એક તરફ અતિજાતીય અને બીજી તરફ નિકાળજોગ ગણવામાં આવતી હતી.
હા,
નવલકથા ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચે પણ એક રસપ્રદ તફાવત રજૂ કરે છે, નહીં?
હા, અને તે ખૂબ જ તીવ્ર વિરોધાભાસ છે. એક તરફ લિબર્ટીનું સંસ્થાકીય ચર્ચ છે, જેનું નેતૃત્વ રેવરેન્ડ જેનિંગ્સ કરે છે,
જે દંભ, અન્યને જજ કરવાનું વલણ અને હિંસાનું કેન્દ્ર બની ગયું છે.
તે પોતાના નૈતિક પતનને ઢાંકવા ઈશ્વરની ભાષાનો ઉપયોગ કરે છે, અને બીજી તરફ છે મા તાંતેનો લોક જાદુ અને આધ્યાત્મિક શાણ પણ,
જે એક અધિકૃત પ્રકૃતિ સાથે જોડાયેલી આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
હા, તે પૂર્વજોના જ્ઞાન અને સાચા અર્થમાં સાજા કરવાની શક્તિમાં મૂળ ધરાવે છે. તે એક એવો માર્ગ ચીંધે છે જે શક્તિશાળી પણ છે અને ન્યાયી પણ.
અને છેલ્લો પણ અત્યંત મહત્વનો વિષય, સ્મૃતિ અને સમુદાયના દબાયેલા રહસ્યોનો.
રૂબી એ વાતની શોધ કરે છે કે કેવી રીતે વ્યક્તિ અને સમુદાય બંને પોતાના અસ્વીકૃત ભૂતકાળ દ્વારા ત્રાસી શકે છે. રૂબીના અંગત ભૂતો
ખરેખર તો લિબર્ટી શહેરના સામૂહિક દફનાવેલા રહસ્યોનું જ પ્રતિબિંબ છે.
હા, શહેર જેર દેખીતી ધર્મનિષ્ઠતા અને વ્યવસ્થાનો દેખાડો કરે છે, તે ખરેખર તો પોતાની અંદરની દુષ્ટતાના સત્યને દબાવવાનો એક ભયાવહ પ્રયાસ છે.
નવલકથા બતાવે છે કે દફનાવેલા રહસ્યો ક્યારેય ખરેખર દફન થતા નથી.
ના, તે અંદરને અંદર સડે છે, વર્તમાનને ઝહેરીલું બનાવે છે અને અંતે એક પીડાદાયક હિસાબ માંગી લે છે. જેમ કહેવાય છે ને, ભૂતકાળ ક્યારેય ખરેખર મરતો નથી, તે ભૂતકાળ પણ નથી હોતો.
આ બધા જટિલ વિષયો અને ભાવનાઓને સિન્થિયા બોન્ડ કઈ રીતે પોતાની કલમ દ્વારા વાચક સુધી પહોંચાડે છે?
એમની કથન શૈલી અને સાહિત્યિક પ્રયુક્તિઓ વિશે થોડી વાત કરીએ.
લેખિકા મુખ્યત્વે ત્રીજા પુરુષ સર્વજ્ઞ કથન શૈલી વાપરે છે, પણ ઘણીવાર તે રૂબી અને એફ્રામના મનમાં એટલી ઊંડે ઉતરી જાય છે કે જાણે આપણે એમના વિચારો સીધા જ સાંભળી રહ્યા હોઈએ, લગભગ પ્રથમ પુરુષ જેવું લાગે.
દૃષ્ટિકોણ મુખ્યત્વે આ બે પાત્રો વચ્ચે બદલાતો રહે છે.
હા, અને કથાનું માળખું બિંદરેખીય છે. વર્તમાન અને ભૂતકાળના ક્રૂર ફ્લેશબેક વચ્ચે વાર્તા સહેલાઈથી આવનજાવન કરે છે. આ ટેકનિક મહત્વની છે, કારણ કે તે આઘાતમાંથી પસાર થયેલી વ્યક્તિ માટે સ્મૃતિ કેવી રીતે તૂટક તૂટક પાછી આવે છે તેનું પ્રતિબિંબ પાડે છે.
બરાબર.
અને શૈલીની વાત કરીએ તો જાદુઈ યથાર્થવાદ અને સધર્ન ગોથિક તત્વનો ઉલ્લેખ થયો હતો, તે કેવી રીતે કામ કરે છે અહીં?
આ તો નવલકથાની ઓળખ જેવી લાક્ષણિકતા છે. અહીં ભૂતો માત્ર યાદો નથી પણ મૂર્ત અસ્તિત્વ ધરાવે છે, જે રૂબી સાથે સંવાદ કરે છે, સ્પર્શે છે.
શ્રાપ, આશીર્વાદ, આધ્યાત્મિક શુદ્ધિકરણ, આ બધાની ભૌતિક અસરો દેખાય છે.
હા, અલૌકિકને ક્રૂર વાસ્તવિકતા સાથે ભેળવીને બોન્ડ આઘાતના મનોવૈજ્ઞાનિક પરિમાણને એવી રીતે રજૂ કરી શકે છે જે કદાચ શુદ્ધ વાસ્તવવાદ ન કરી શકે.
અને ગોથિક તત્વો, સળતું ઘર, દફનાવેલા રહસ્યો, ભયાનક હિંસા,
એ વાર્તાને સદન પરંપરામાં મૂકે છે, પણ લેખિકા તેને અશ્વેત સ્ત્રીના અનુભવ પર કેન્દ્રિત કરીને નવો અર્થ આપે છે.
પ્રતીકોનું પણ મહત્વ હશે જ, નહીં?
ચોક્કસ. નવલકથા પ્રતીકોથી ભરપૂર છે. રૂબીરંગ પોતે જ લોહી, જુસ્સો, હિંસા, જીવનશક્તિનું પ્રતીક છે.
ડોલીનું પાત્ર
ખોવાયેલી નિર્દોષતા અને ખોટા આરોપના બોજનું શક્તિશાળી પ્રતીક છે.
જંગલ અને નદી જેવા સ્થળો પણ દ્વિઅર્થી છે.
હા, ભય અને અત્યાચારના સ્થળો પણ છે, અને સાથે સાથે આધ્યાત્મિક આશ્રય અને ઉપચારના સ્થળો પણ છે, જ્યાં મા તાંતે છે.
અને ભાષા, તેમનું ગદ્ય કેવું છે? કાવ્યાત્મક કહ્યું તમે.
હા, અસાધારણ રીતે લયબદ્ધ અને કાવ્યાત્મક છે, પણ તેઓ આ સુંદર ભાષાનો ઉપયોગ અત્યંત ભયાનક અને ક્રૂર ઘટનાઓનું વર્ણન કરવા માટે કરે છે.
ઓહ, એટલે એક અસ્વસ્થ કરનારો વિરોધાભાસ ઊભો થાય છે.
હા, જે વાચકની ભાવનાત્મક અસરને વધુ તીવ્ર બનાવે છે. તેમની છબીઓ એટલી સ્પષ્ટ અને સંવેદનાત્મક છે કે વાચક જાણે ટેક્સાસના તડકાની ગરમી, રૂબીના ઘરમાં સડાની દુર્ગંધ અને ભૂતિયા ઓછાયાનો ઠંડો સ્પર્શ અનુભવી શકે.
નગરજનોની શરૂઆતની ઘૂસપૂસ અને રૂબીના તૂટક દ્રશ્યો ભવિષ્યના ભયાનક સત્યનો પૂર્વ સંકેત આપે છે.
બરાબર.
આ બધું સાંભળીને લાગે છે કે રૂબી વાંચવી એક અત્યંત તીવ્ર અને ભાવનાત્મક રીતે પડકારરૂપ અનુભવ હશે.
ચોક્કસપણે. આ કોઈ હળવા વાંચન માટેની નવલકથા નથી. જાતીય હિંસા અને તેના પરિણામોનું ચિત્રણ એટલું વાસ્તવિક અને નિર્ભીક છે કે વાચકને ઊંડો આઘાત, ગુસ્સો, ભય જેવી લાગણીઓ અનુભવાય તે સ્વાભાવિક છે.
લેખિકા કશું છુપાવતા નથી.
ના, તે આરામદાયક નથી અને કદાચ હોવું પણ ન જોઈએ.
પણ શું આ અંધકારમાં ક્યાંય પ્રકાશ નથી, આશા નથી?
છે, છે, અને એ પ્રકાશ એટલો જ શક્તિશાળી છે. રૂબી પ્રત્યે એફ્રામની અપાર માયા, તેની ધીરજભરી સંભાળ, મા તાંતેનું ડહાપણ, આ બધું કૃપા અને આશાની અવિસ્મરણીય ક્ષણો પૂરી પાડે છે.
એટલે ભાવનાત્મક અસર બેવડી છે. એક તરફ માનવીય ક્રૂરતા પ્રત્યે ઊંડી નિરાશા,
તો બીજી તરફ પ્રેમ, કરુણા અને માનવ આત્માની અદમ્ય જીજીવિષા પ્રત્યે અદ્ભુત આશ્ચર્ય અને શ્રદ્ધા પણ જન્મે છે.
તો રૂબી વાંચ્યા પછી વાચકના મનમાં કઈ છાપ કાયમ માટે રહી જાય છે તે આપણને શું વિચારવા પર મજબૂર કરે છે?
મને લાગે છે કે સૌથી મોટી અસર આઘાતની પ્રકૃતિ અને તેમાંથી ઉગરવા માટે જરૂરી અસાધારણ હિંમતની ઊંડી સમજણ છે. પુસ્તક પાગલપણા જેવા સામાજિક લેબલોને પડકારે છે
અને તોડી પાડે છે.
હા, તે સૂચવે છે કે જેને સમાજ પાગલપણું કહે છે તે કદાચ એક પાગલ કરી દેતી દુનિયા સામેનો તાર્કિક પ્રતિભાવ પણ હોઈ શકે.
તે વાચકને સમાજની સહભાગીતા, સમુદાયની જવાબદારી અને શાંત દેખાતા નગરોની સપાટી નીચે છુપાયેલી હિંસાના ઇતિહાસ વિશે ગંભીરતાથી વિચારવા પ્રેરે છે.
બિલકુલ.
અને અંતે તે સાજા થવાના ખ્યાલને પણ પુનર્વ્યાખ્યાયિત કરે છે, નહીં?
હા, તે દર્શાવે છે કે સાજા થવું એ કોઈ અંતિમ મુકામ નથી જ્યાં પહોંચી જવાય, પણ એક આજીવન ચાલતી પ્રક્રિયા છે.
અને આ યાત્રા કદાચ બિનશરતી પ્રેમના એ ઉગ્ર છતાં સૌમ્ય પ્રકાશ વિના શક્ય જ નથી.
ખરું, આ નવલકથા આપણને શીખવે છે કે અપાર અંધકાર સામે પણ પ્રેમની શક્તિ ટકી શકે છે અને સાચા અર્થમાં સાજા થવા માટે પીડાદાયક સત્યોનો સામનો કરવો અનિવાર્ય છે. તે આપણને પાગલપણા જેવા લેબલથી પર જોવાની અને વ્યક્તિની પીડા પાછળના કારણોને સમજવાનો પ્રયાસ કરવાની અને કરુણાના ક્રાંતિકારી મહત્વને ઓળખવાની પ્રેરણા આપે છે. કદાચ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા પોતાના સમુદાયોમાં આપણે અજાણતા કોના અવાજને દબાવી રહ્યા છીએ અને કોની પીડાને નજરઅંદાજ કરી રહ્યા છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.